એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા એમ કે ખાસ પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે આપણી નૈતિકતાની સમજ પર ખબર છે બહુ ઊંડી અસર કરી છે.
નમસ્કાર.
પુસ્તક છે એડમ સ્મિથનું ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ, એટલે કે નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત.
હા, અને આ પુસ્તક જે સ્મિથની પેલી પ્રખ્યાત કૃતિ વેલ્થ ઓફ નેશન્સ કરતાં પણ પહેલાં લખાયું હતું તે આજે પણ એટલું જ, કદાચ હું કહીશ કે વધુ પ્રસ્તુત છે.
સાચી વાત છે.
એ મૂળભૂત સવાલો ઊભા કરે છે કે ભાઈ આપણે સાચું ખોટું નક્કી કઈ રીતે કરીએ છીએ, આપણી આ નૈતિકતા એ આવે છે ક્યાંથી.
અને સ્મિથનો જવાબ એમ કે એ તો ક્રાંતિકારી જ હતો ખરું ને. એમને કહ્યું કે ભાઈ નૈતિકતા ખાલી ધર્મ કે તર્ક પર નથી,
બરાબર,
પણ આપણી અંદર જે પેલી સહાનુભૂતિની એક કુદરતી શક્તિ છે ને એના પર આધાર રાખે છે.
હા,
અને આજના જટિલ સમયમાં જ્યાં સંબંધો છે, નૈતિક મૂંઝવણો છે, ત્યાં આ સમજ બહુ જ કામની છે.
બિલકુલ. એટલે આ પુસ્તકથી આપણને માણસનો સ્વભાવ કેવો જટિલ છે એ સમજવામાં એમ કે મદદ મળે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી, એડમ સ્મિથ. મોટાભાગના લોકો તો એમને અર્થશાસ્ત્રી તરીકે જ ઓળખે છે.
હા, એ સાચું છે. એડમ સ્મિથ 1723-1790 સ્કોટલેન્ડના એક મહાન વિચારક હતા. એમને આપણે મોડર્ન ઇકોનોમિક્સના પિતા તરીકે ઓળખીએ છીએ.
હા,
પણ વેલ્થ ઓફ નેશન્સ લખ્યું એ પહેલાં ઘણા વર્ષો સુધી તેઓ ગ્લાસ્કો યુનિવર્સિટીમાં નૈતિક ફિલોસોફીના પ્રોફેસર તરીકે ખૂબ જ એમ કે આદરણીય હતા.
અચ્છા.
એમણે વર્ષો સુધી નૈતિકતા, માણસનું વર્તન, સમાજ આ બધા વિષયો પર ભણાવ્યું અને ઊંડો વિચાર કર્યો.
એટલે અર્થશાસ્ત્ર પર લખતા પહેલા એમનો પાયો જ નૈતિક ફિલોસોફીમાં હતો. તો આ વાત એમને આ પુસ્તક નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત લખવા માટે કઈ રીતે ખાસ બનાવે છે?
ખૂબ જ ખાસ. જુઓ, તેઓ ફક્ત પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવનારા નહોતા, એ માણસના સ્વભાવને બહુ બારીકાઈથી જોનારા, નિરીક્ષણ કરનારા હતા. એમણે એમના સમયના બીજા વિચારકો જેમ કે ડેવિડ હ્યુમ, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી. હ્યુમ પણ માનવ નિર્ણયોમાં ભાવનાઓનું મહત્વ સ્વીકારતા હતા.
એટલે એમનો અનુભવ બોળો હતો.
હા, એમનો ભણાવવાનો અનુભવ, યુરોપનો પ્રવાસ, અલગ અલગ વર્ગના લોકો સાથેનો સંપર્ક, આ બધામાંથી એમને માનવ લાગણીઓ અને સામાજિક વ્યવહારની એકદમ વાસ્તવિક અને એમ કહી શકાય કે વ્યાપક સમજ મળી.
અચ્છા.
એટલે જ એમણે નૈતિકતાને કોઈ અમૂર્ત નિયમો કે બહારના આદેશોને બદલે આપણી અંદરની લાગણીઓ અને સામાજિક જીવનમાં જ શોધી. આ જ એમની ખાસિયત છે.
આ તો ખરેખર રસપ્રદ વાત છે. તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું હતો? સ્મિથ શું સમજાવવા માંગતા હતા? નથી,
મુખ્ય હેતુ તો એ જ કે માનવ નૈતિકતાનું મૂળ શું છે, એનો સ્વભાવ કેવો છે, એની ઊંડાણપૂર્વક તપાસ કરવી. સ્મિથ એ સમજાવવા માંગતા હતા કે આપણી જે નૈતિક ભાવનાઓ છે ને,
જેમ કે શું સાચું શું ખોટું,
હા બરાબર, શું યોગ્ય શું અયોગ્ય, કોની પ્રશંસા કરવી, કોનો દોષ કાઢવો, આ બધું ક્યાંથી આવે છે અને કેવી રીતે કામ કરે છે, અને એમનો જે કેન્દ્રવર્તી વિચાર છે તે છે સહાનુભૂતિ, સિમ્પથી.
સહાનુભૂતિ એટલે આપણે જેને દયા કે કરુણા કહીએ એ?
ના, સ્મિથ માટે એનો અર્થ એનાથી થોડો વધારે વ્યાપક છે. ખાલી કોઈ દુઃખી હોય એના દુઃખમાં ભાગ લેવો એટલું જ નહીં,
તો શું,
પણ કલ્પના કરવી, પોતાની જાતને બીજાની જગ્યાએ મૂકવી અને પછી એની લાગણીઓ, ભલે સુખ હોય, દુઃખ હોય, ગુસ્સો હોય કે આનંદ, એને સમજવાની અને અનુભવવાની કોશિશ કરવી.
અચ્છા, કલ્પના દ્વારા જોડાણ.
હા, સ્મિથ કહે છે કે આપણા નૈતિક નિર્ણયોની શરૂઆત જ આ ભાવનાત્મક જોડાણથી થાય છે.
એટલે જો હું કલ્પના કરી શકું કે કોઈની જગ્યાએ હું હોઉં તો મને પણ આવું જ લાગ્યું હોત તો હું એના વર્તનને યોગ્ય ગણું એમ.
બરાબર, એકદમ. આ સહાનુભૂતિની પ્રક્રિયાથી જ આપણે નૈતિક નિર્ણયો લઈએ છીએ. અને પુસ્તક એ પણ સમજાવે છે કે આ વ્યક્તિગત સહાનુભૂતિ,
હા,
એ કેવી રીતે સમાજમાં લોકો સાથેના વ્યવહાર દ્વારા મોટા સામાજિક નૈતિક નિયમોમાં ફેરવાય છે.
અને આ જ પ્રક્રિયામાં પેલો નિષ્પક્ષ દર્શક આવે છે, બરાબર?
હા, એ જ. એ આપણા અંતરાત્માનો વિકાસ છે, જેને સ્મિથ નિષ્પક્ષ દર્શક, ઇમ્પાર્શિયલ સ્પેક્ટેટર કહે છે.
નિષ્પક્ષ દર્શક આ શબ્દ બહુ મહત્વનો લાગે છે. એના પર આપણે પછી ઊંડાણમાં જઈશું. પણ ટૂંકમાં આ પુસ્તક નૈતિકતાને માણસના મનોવિજ્ઞાન અને સમાજ સાથે જોડી દે છે.
ચોક્કસ, એ નૈતિકતાને કોઈ ઉપરથી આવેલી વસ્તુ તરીકે નથી જોતું, પણ આપણા રોજબરોજના અનુભવો, આપણી લાગણીઓ, આપણા સંબંધો એમાંથી જ ઊભી થતી વસ્તુ તરીકે જુએ છે. એટલે જ આ પુસ્તક નૈતિક ફિલોસોફી અને સોશિયલ સાયકોલોજી બંને માટે પાયાનું ગણાય છે.
ચાલો હવે પુસ્તકના અમુક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે સહાનુભૂતિની વાત કરી, પુસ્તકની શરૂઆતમાં જ આ વાત આવે છે ભાગ એકમાં.
હા, ભાગ એક છે ક્રિયાની યોગ્યતા, પ્રોપ્રાયટી ઓફ એક્શન પર. સ્મિથ એવું કહે છે કે જ્યારે આપણે કોઈના કામ પાછળનો જે હેતુ છે, જે ભાવના છે, એની સાથે સહમત થઈ શકીએ, એને સમજી શકીએ,
ત્યારે એ કામ આપણને યોગ્ય લાગે છે.
બરાબર. અને વાત ખાલી બીજા સાથે સહાનુભૂતિ અનુભવવાની નથી, આપણે પણ ઈચ્છીએ છીએ કે બીજા આપણી સાથે, આપણી લાગણીઓ સાથે સહાનુભૂતિ અનુભવે.
એટલે આ એક બેતરફી રસ્તો છે.
હા, આજે અરસ્પર સહાનુભૂતિની ઈચ્છા છે ને, એ સામાજિક જોડાણ માટે ખૂબ જ જરૂરી છે.
એટલે આપણે બધા એકબીજા સાથે આમ લાગણીથી જોડાવા માંગીએ છીએ. વાહ, આ સમજ તો સંબંધો માટે બહુ કામની લાગે છે. પણ સ્મિથ ખાલી હેતુ પર નથી અટકતા, પરિણામોની પણ વાત કરે છે ભાગ બેમાં, યોગ્યતા અને અયોગ્યતા.
બરાબર. ત્યાં સ્મિથ કહે છે કે કોઈ કામ વખાણને લાયક છે કે ટીકાને, એ ખાલી હેતુ પર નહીં પણ એના પરિણામ પર પણ આધાર રાખે છે.
એટલે
યોગ્યતા, મેરિટ ક્યારે આવે? જ્યારે સારો યોગ્ય હેતુ હોય અને એનાથી સારું લાભદાયક પરિણામ આવે, જે બીજાના મનમાં કૃતજ્ઞતા જગાડે.
અચ્છા, અને અયોગ્યતા?
અને અયોગ્યતા, ડિમેરિટ, ક્યારે? જ્યારે ખરાબ અયોગ્ય હેતુ હોય અને એનાથી નુકસાનકારક પરિણામ આવે, જે બીજાના મનમાં રોષ, ગુસ્સો જગાડે.
સમજાયું. અને આ જ ભાગમાં પેલો ન્યાય અને પરોપકાર વચ્ચેનો ભેદ પણ આવે છે. આ ભેદ તો આજે પણ એટલો જ મહત્વનો લાગે છે.
અત્યંત મહત્વનો. સ્મિથ કહે છે કે ન્યાય, જસ્ટિસ એટલે શું? તો કે બીજાને નુકસાન પહોંચાડવાનું ટાળવું, બસ.
નુકસાન ન કરવું.
હા, અહે આ સમાજ ટકી રહે એના માટે અનિવાર્ય છે. જેમ કોઈ ઇમારત માટે પાયો જરૂરી છે, એમ સમાજ માટે ન્યાય. એના નિયમો એકદમ ચોક્કસ હોય છે અને એને કાયદાથી લાગુ પાડી શકાય છે. એટલે એ નકારાત્મક સદગુણ છે કંઈક ન કરવા વિશે.
જ્યારે પરોપકાર આનાથી જુદો છે.
હા, પરોપકાર, બેનિફિસન્સ એટલે સામેથી સક્રિય રીતે બીજાનું ભલું કરવું, એ બહુ સારી વાત છે, પ્રશંસનીય છે, ઉમદા છે. જેમ ઇમારતને સુંદર બનાવવા શણગાર કરીએ એમ.
પણ ફરજિયાત નથી.
હા, સમાજ ટકવા માટે એ ન્યાય જેટલો અનિવાર્ય નથી. એના કોઈ ચોક્કસ નિયમો નથી હોતા અને એને કાયદાથી ફરજ પાડી શકાય નહીં. એ સકારાત્મક સદગુણ છે કંઈક કરવા વિશે. આ તફાવત સમજવો બહુ જરૂરી છે.
કેમ?
કારણ કે એનાથી નક્કી થાય કે સમાજ કઈ બાબતો ફરજિયાત બનાવી શકે અને કઈ બાબતો વ્યક્તિની પોતાની નૈતિક પસંદગી પર છોડવી જોઈએ.
આ ખૂબ જ સ્પષ્ટ થયું. હવે આવીએ પહેલા નિષ્પક્ષ દર્શક પર. ભાગ ત્રણમાં આની વાત છે, આપણા પોતાના કામોનું મૂલ્યાંકન. આ નિષ્પક્ષ દર્શક છે શું ખરેખર?
આ કદાચ સ્મિથના સિદ્ધાંતનો સૌથી અનોખો અને એમ કહું તો શક્તિશાળી વિચાર છે. એ આપણો અંતરાત્મા કેવી રીતે વિકસે છે એ સમજાવે છે.
ઓકે.
સ્મિથ કહે છે કે જેમ જેમ આપણે મોટા થઈએ, સમાજમાં રહીએ, તેમ તેમ આપણે આપણી જાતને બહારથી જોતા શીખીએ છીએ. જાણે કોઈ કાલ્પનિક વ્યક્તિ જે નિષ્પક્ષ છે, બધું જાણે છે, એ આપણને જોઈ રહી છે.
જાણે આપણા ખભા પર બેઠો કોઈ આપણને જોતો હોય એમ.
હા, કંઈક એવું જ. સ્મિથ એને છાતીમાં રહેલો માણસ, મેન વિધ ઇન ધ બ્રેસ્ટ કહે છે. એ આપણો અંદરનો ન્યાયાધીશ બની જાય છે.
એટલે આપણે ખાલી બીજા શું કહે છે એની ચિંતા નથી કરતા, પણ આપણો પોતાનો અંદરનો અવાજ શું કહે છે એ પણ સાંભળીએ છીએ. પણ શું આ દર્શક હંમેશા નિષ્પક્ષ હોય? મને તો શંકા છે.
સ્મિથ માને છે કે આદર્શ રીતે એ નિષ્પક્ષ હોય છે, અથવા તો આપણે એને નિષ્પક્ષ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ અંદરનો દર્શક આપણને શીખવે છે કે ખાલી લોકો આપણી પ્રશંસા કરે, બીંગ પ્રેઝ્ડ, એ પૂરતું નથી, પણ આપણે ખરેખર પ્રશંસાને લાયક બનવું જોઈએ.
વાહ, એટલે દેખાડો નહીં, સાચી ગુણવત્તા.
બરાબર. એ આપણને સેલ્ફ કંટ્રોલ, ફરજની ભાવના અને સાચા અર્થમાં નૈતિક બનવાની પ્રેરણા આપે છે, ભલે આપણને કોઈ જોતું ન હોય. હા, એ સાચું કે જીવનમાં આપણો અંદરનો અવાજ ક્યારેક પક્ષપાતી હોઈ શકે છે, પણ નિષ્પક્ષ દર્શકનો જે આદર્શ છે એ આપણને વધુ સારા બનવા તરફ દોરી જાય છે.
આ વિકાર ખરેખર મનમાં ઉતરી ગયો. હવે પુસ્તકના પછીના ભાગોમાં ઉપયોગિતા, રિવાજ અને સદગુણ જેવા મુદ્દાઓ આવે છે, એના પર થોડી વાત કરીએ.
ચોક્કસ. ભાગ વી ઉપયોગિતાની અસર પર છે. સ્મિથનું કહેવું છે કે આપણે વસ્તુઓને ખાલી એ કેટલી ઉપયોગી છે એના આધારે જ નથી પસંદ કરતા, ઘણીવાર તો એની રચના કેટલી સરસ છે, કેટલી યોગ્ય ફિટનેસ છે એ આપણને વધારે ગમે છે. અહીંયા એ પેલું ગરીબ માણસના પુત્રનું પ્રખ્યાત ઉદાહરણ આપે છે, જે પૈસા અને સ્ટેટસ પાછળ આખી જિંદગી દોડે છે અને છેલ્લે સમજાય છે કે સાચું સુખ તો એમાં હતું જ નહીં.
પણ આ દોડ સમાજ માટે કંઈક સારું કરે છે એવું પણ સ્મિથ કહે છે ને, પેલો અદ્રશ્ય હાથ.
હા, અને અહીં જ અદ્રશ્ય હાથ, ઇન્વિઝિબલ હેન્ડનો વિચાર નૈતિક સંદર્ભમાં આવે છે. સ્મિથ કહે છે કે ભલે વ્યક્તિની પોતાની મહત્વાકાંક્ષા સુખની કોઈ ખોટી આશા પર ટકેલી હોય, પણ એના કારણે અજાણતા જ સમાજમાં નવીનતા આવે છે, ઉત્પાદન વધે છે, આર્થિક પ્રગતિ થાય છે.
એટલે વ્યક્તિગત દોડના સામાજિક પરિણામો સારા હોઈ શકે છે. વાહ, આ તો વેલ્થ ઓફ નેશન્સનો પડઘો લાગે છે.
બિલકુલ, નૈતિક અને આર્થિક વિચારો જોડાયેલા છે.
અને રિવાજો વિશે શું કહે છે ભાગ વીમાં?
ભાગ વીમાં સ્મિથ સ્વીકારે છે કે આપણા રિવાજો, કસ્ટમ અને ફેશન આપણા નૈતિક નિર્ણયો પર અસર કરે છે. શું યોગ્ય ગણાય એ સમાજ અને સમય સાથે બદલાઈ શકે છે.
સાચી વાત છે.
પણ એ એવું પણ માને છે કે જે મૂળભૂત નૈતિક ભાવનાઓ છે, જે સહાનુભૂતિ પર આધારિત છે, એ તો લગભગ બધે અને બધી વખતે સરખી જ રહે છે.
અને છેલ્લે સદગુણ, વર્ચ્યુ વિશે ભાગ 6 અને 7માં સ્મિથનું શું કહેવું છે?
ભાગ વીમાં સ્મિથ એક સંપૂર્ણ સદગુણી વ્યક્તિ કેવી હોય એનું ચિત્ર દોરે છે, જે પેલો નિષ્પક્ષ દર્શકે એમ જીવે. એમાં મુખ્યત્વે 4 ગુણો આવે: સમજદારી, પ્રુડન્સ એટલે પોતાની સંભાળ રાખવી, ન્યાય, જસ્ટિસ કોઈને નુકસાન ન કરવું, પરોપકાર, બેનિફિસન્સ બીજાનું ભલું કરવું, અને સ્વનિયંત્રણ, સેલ્ફ કમાન્ડ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો.
અચ્છા, આ 4 મુખ્ય છે.
હા, અને ભાગ 7માં તેઓ બીજા નૈતિક સિદ્ધાંતોની સમીક્ષા કરે છે અને બતાવે છે કે શા માટે એમની સહાનુભૂતિ આધારિત થિયરી વધુ વાસ્તવિક અને સંપૂર્ણ છે.
આભાર. આટલી બધી ઊંધી ચર્ચા પછી જો આપણે મુખ્ય વિષયો અને સંદેશાઓને ફરી એકવાર યાદ કરવા હોય તો પહેલો અને સૌથી મહત્વનો સંદેશ કયો ગણાય?
મારા મતે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ છે, સહાનુભૂતિ જ નૈતિકતાનો પાયો છે. નૈતિકતા એ કોઈ સૂકી બૌદ્ધિક વસ્તુ નથી, પણ એક ઊંડો ભાવનાત્મક અને કલ્પનાશીલ અનુભવ છે. એ આપણને એકબીજા સાથે જોડે છે. આપણે સામાજિક જીવો છીએ અને આ જોડાણ જ આપણી નૈતિકતાનું મૂળ છે.
બરાબર. અને બીજો મહત્વનો મુદ્દો, પેલો નિષ્પક્ષ દર્શક, આ ખ્યાલ આપણને સમજાવે છે કે કઈ રીતે સમાજના નિયમો આપણા પોતાના બની જાય છે અને આપણને અંદરથી, ખાલી બહારના ડરથી નહીં પણ અંદરથી સારું વર્તન કરવાની પ્રેરણા મળે છે.
હા, એ આત્મનિયંત્રણ અને સ્વમૂલ્યાંકનની ચાવી છે. ત્રીજું, ન્યાય અને પરોપકાર વચ્ચેનો સ્પષ્ટ ભેદ. આ બહુ જ અગત્યનું છે. ન્યાય, નુકસાન ન કરવું, એ સમાજનો આધાર છે જેને કાયદાથી લાગુ કરી શકાય.
જ્યારે પરોપકાર, ભલું કરવું, એ સારી વાત છે, પણ સ્વૈચ્છિક હોવું જોઈએ.
બરાબર. આ ભેદ સમજવો મુક્ત સમાજ અને વ્યક્તિગત જવાબદારી માટે ખૂબ જરૂરી છે. આપણા રોજિંદા જીવનમાં પણ આ દેખાય છે. ટ્રાફિક નિયમ પાળવો એ ન્યાય છે, પણ રસ્તા પર કોઈને મદદ કરવા ઊભા રહેવું એ પરોપકાર.
ચોથો મુદ્દો, પરસ્પર સહાનુભૂતિની આપણી ઊંડી ઈચ્છા. આપણે ખાલી સ્વાર્થી નથી, આપણને બીજા આપણને સમજે, આપણો સ્વીકાર કરે એની બહુ જરૂર હોય છે. આપણા સંબંધો આના પર જ ટકેલા છે.
વાત સાચી. જ્યારે કોઈ આપણી લાગણી સમજે છે ત્યારે કેવું સારું લાગે છે. અને પાંચમો, કદાચ થોડો નવાઈ લાગે એવો મુદ્દો, 65%નું આકર્ષણ અને એના અણધાર્યા સામાજિક ફાયદા.
હા, પેલું અદ્રશ્ય હાથવાળો.
હા, સ્મિથ કહે છે કે પૈસા પાછળની દોટ ભલે સુખની ખોટી આશા પર હોય, પણ એ સમાજમાં આર્થિક પ્રવૃત્તિ ને પ્રગતિ લાવે છે. માણસની મહત્વાકાંક્ષા અને સમાજ પર એની અસર, એનો આ જટિલ સંબંધ છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે સીધા મનમાં ઉતરી જાય. ચાલો એમાંથી અમુક પર નજર કરીએ જે આજે પણ આપણે કંઈક શીખવી શકે છે. પહેલો વિચાર, માણસ ગમે તેટલો સ્વાર્થી માનવામાં આવે, તેના સ્વભાવમાં એવા સિદ્ધાંતો છે જે તેને બીજાના ભાગ્યમાં રસ લેવડાવે છે, ભલે તેને તેમાંથી ફક્ત તે જોવાનો આનંદ સિવાય બીજું કંઈ ન મળતું હોય.
આ પુસ્તકની શરૂઆતમાં જ આવે છે અને સ્મિથના મુખ્ય વિચારનો આખો સાર આપી દે છે. એ સીધું જ પેલી ધારણાને પડકારે છે કે માણસ મૂળભૂત રીતે સ્વાર્થી જ હોય છે. સ્મિથ કહે છે કે ના ભાઈ, બીજાના સુખ દુઃખમાં રસ લેવો, સહાનુભૂતિ અનુભવવી એ આપણી પ્રકૃતિનો જ ભાગ છે.
બીજો વિચાર નિષ્પક્ષ દર્શક વિશે. આપણે આપણા પોતાના વર્તનની તપાસ એવી રીતે કરવાનો પ્રયાસ કરીએ છીએ જેવી રીતે આપણે કલ્પના કરીએ છીએ કે કોઈ અન્ય નિષ્પક્ષ અને વાજબી નિરીક્ષક તેની તપાસ કરશે.
આ વાક્ય સમજાવે છે કે અંતરાત્મા કામ કેવી રીતે કરે છે. એ એક માનસિક કસરત છે, જાતને બહારથી તટસ્થ રીતે જોવાની કોશિશ કરવી, અને આ ક્ષમતા જ આપણને આપણું મૂલ્યાંકન કરવા અને નૈતિક રીતે વિકસવા માટે મદદ કરે છે.
અને પેલો સિસ્ટમનો માણસવાળો વિચાર પણ બહુ ગજબનો છે. તે વિચારતો નથી કે માનવ સમાજના મહાન શતરંજ બોર્ડ પર દરેક એક મહોરાની પોતાની ગતિનો સિદ્ધાંત હોય છે.
આ તો એક બહુ મોટી ચેતવણી છે, ખાસ કરીને જે લોકો સત્તામાં છે એમના માટે. સ્મિથ એવા નેતાઓ કે સુધારકોની ટીકા કરે છે જે સમાજને પોતાના પ્લાન મુજબ જાણે લોકો શતરંજના મોહરા હોય એમ ચલાવવા માંગે છે.
હા, એમ ભૂલી જાય છે કે દરેક માણસ જુદો છે.
બરાબર, દરેકની પોતાની ઈચ્છા છે, પોતાના હેતુ છે. આ સમાજની જટિલતા અને વ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરવાની વાત છે.
અને છેલ્લે ન્યાયની જરૂરિયાત પર. ન્યાય એ મુખ્ય આધારસ્તંભ છે જે સમગ્ર ઇમારતને ટકાવી રાખે છે. જો તેને દૂર કરવામાં આવે તો માનવ સમાજનું વિશાળ માળખું એક ક્ષણમાં ક્ષીણ થઈ જશે.
અહીં સ્મિથ એકદમ સ્પષ્ટ છે. ભલે પરોપકાર જેવા ગુણો સમાજને સારો બનાવે, પણ ન્યાય તો એના અસ્તિત્વ માટે પાયો છે. એના વગર વિશ્વાસ, સહકાર, વ્યવસ્થા કશું ટકી શકે નહીં.
આ વિચારો ખરેખર ગહન છે, પણ પ્રશ્ન એ થાય કે આટલા જૂના પુસ્તકના વિચારોનો આજના જીવનમાં કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ ખરો?
અરે ચોક્કસ છે. દાખલા તરીકે વ્યક્તિગત સ્તરે જુઓ, આપણે પેલો નિષ્પક્ષ દર્શકનો વિચાર વાપરી શકીએ રોજબરોજના નિર્ણયોમાં સુધારો લાવવા.
કેવી રીતે?
કોઈ પણ નિર્ણય લેતા પહેલા જાતને પૂછી શકીએ, જો કોઈ નિષ્પક્ષ વ્યક્તિ આ જોતી હોત તો એ શું વિચારત? આનાથી આપણી સેલ્ફ અવેરનેસ વધે છે, આપણો પક્ષપાત ઘટે છે.
અને સંબંધોમાં સહાનુભૂતિનો ઉપયોગ કેવી રીતે થાય?
સંબંધો સુધારવા માટે તો આ બહુ જ ઉપયોગી છે. સામેવાળાની પરિસ્થિતિની કલ્પના કરવાનો પ્રયત્ન કરવો, એની લાગણી સમજવાનો પ્રયત્ન કરવો, આનાથી પરસ્પર સહાનુભૂતિ વધે છે.
ઘણીવાર ઝઘડા અને ગેરસમજનું કારણ આ જ હોય છે ને?
બરાબર. આપણે બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ જ નથી કરતા. સ્મિથનો આ વિચાર આપણને એ કરવા પ્રેરે છે.
અને કામ કરવાની જગ્યાએ લીડરશિપ માટે પણ આ કામનું.
હા બિલકુલ, નેતૃત્વ અને મેનેજમેન્ટમાં પણ. નિષ્પક્ષ રહેવું, કર્મચારીઓની લાગણીઓ અને એમના વિચારોને સમજવા, એમનામાં વિશ્વાસ કેળવવો, આ બધું નિષ્પક્ષ દર્શક અને સહાનુભૂતિના સિદ્ધાંત સાથે જોડાયેલું છે.
અને પેલું મેન ઓફ સિસ્ટમ ન બનવાનું.
હા એ પણ. કર્મચારીઓને ખાલી મશીનના પાર્ટ્સ ન ગણવા, પણ એમના વ્યક્તિગત વિચારોનો, પ્રેરણાઓનો આદર કરવો.
સામાજિક અને રાજકીય સ્તરે પણ આ ઉપયોગી છે.
ચોક્કસ, સામાજિક અને રાજકીય સ્તરે પણ પેલો ન્યાય જે કાયદાથી લાગુ થાય અને પરોપકાર જે સ્વૈચ્છિક હોય વચ્ચેનો ભેદ સમજવો નીતિઓ ઘડવા માટે માર્ગદર્શન આપી શકે છે. કઈ બાબતો કાયદાના દાયરામાં આવે અને કઈ નાગરિક સમાજ અને વ્યક્તિની નૈતિકતા પર છોડવી જોઈએ એ નક્કી કરવામાં આ ભેદ મદદ કરે.
શિક્ષણમાં પણ આનો ઉપયોગ થઈ શકે?
હા, શિક્ષણમાં પણ ખાલી નિયમો ગોખાવવાને બદલે સહાનુભૂતિ અને નૈતિક તર્ક કેવી રીતે વિકસાવવો એના પર ભાર મૂકી શકાય.
ખરેખર આ વિચારો આજે પણ ઘણા બધા ક્ષેત્રોમાં લાગુ પડે છે. આખી ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી?
મારા માટે સૌથી અસરકારક વાત એ છે કે સ્મિથ નૈતિકતાને કેટલી બધી માનવીય અને એમ કહીએ તો જમીન પર ઉતારી લાવે છે. એ કોઈ મોટા મોટા સિદ્ધાંતોનો સમૂહ નથી, પણ આપણી લાગણીઓ, આપણા સંબંધો, આપણા સામાજિક અનુભવો, એમાંથી જન્મતી એક જીવંત વસ્તુ છે. સહાનુભૂતિથી આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ અને આ જોડાણ જ નૈતિક સમાજનો આધાર છે.
અને મારા માટે નિષ્પક્ષ દર્શકનો વિચાર બહુ જ શક્તિશાળી રહ્યો. એ આપણને યાદ અપાવે છે કે સાચી નૈતિકતા ખાલી દુનિયાને દેખાડવા માટે નથી, પણ આપણા પોતાના અંદરના મૂલ્યો અને પ્રમાણિકતામાંથી આવવી જોઈએ. ખરેખર સારું બનવાની જે અંદરની ઈચ્છા અને ક્ષમતા છે, એમાં સ્મિથનો માનવ સ્વભાવ પ્રત્યેનો વિશ્વાસ દેખાય છે.
આ પુસ્તક આપણને શીખવે છે કે માણસનો સ્વભાવ જટિલ છે, એમાં સ્વાર્થ પણ છે અને સહાનુભૂતિ પણ છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે સ્મિથના આર્થિક વિચારોને સમજવા માટે પણ એમનો આ નૈતિક પાયો સમજવો જરૂરી છે. બજાર પણ છેવટે તો વિશ્વાસ અને ન્યાય જેવા નૈતિક પાયા પર જ ચાલે છે.
સાચી વાત. આ પુસ્તક ખરેખર આપણને આપણા પોતાના નૈતિક જીવન અને આપણી આસપાસના સમાજ વિશે ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે. એક છેલ્લો વિચાર જે સાંભળનારાઓ માટે છોડી જઈએ. સ્મિથના મતે આપણી મોટાભાગની નૈતિકતા બીજા આપણને કેવી રીતે જુએ છે એના પર આધાર રાખે છે. તો શું આજના ડિજિટલ યુગમાં, જ્યાં આપણી જાત ઓનલાઈન અને ઓફલાઈન અલગ અલગ રીતે રજૂ થાય છે, શું આપણો નિષ્પક્ષ દર્શક પણ બદલાઈ રહ્યો છે? એના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.